વિચારે છો તો આપણે પર્સનલ વિડીયો તમને છે તો તમે ક્યાં અટકો છો એ વાતથી તમે આગળ વધી શકો. એક સાઈની ઇન્ડિપેન્ડ હોય ને બેન, તો પેલા એમાં સાઈ ભરવામાં આવશે, તેમ કરશે ને સાઈ ભરી, અને પછી આપણે લખતા એમાં એક વખત કોઈની પેન ચાલી નહીં તો એને મૂંઝવણ થઈ કે મારી પેન ચાલતી નથી. એટલે પહેલાં તો આપણે જોઈએ કે ટાંક તૂટી ગઈ છે, એની જે નીબ હોય ને એને ટાંક થતા એમાં કંઈ તૂટી, એમાં એક આગળ બે પોઈન્ટ હોય એમાંનો એક પોઈન્ટ તૂટી જાય તો પણ ના લખાય, એટલે કે ના ના ટાંક તો બરાબર છે. પછી જોઈએ કે પેનમાં સાઈઝ છે કે નહીં, તો સાઈઝ પણ બરાબર છે છતાંય પેન નથી ચાલતી, તો પેન કેમ નથી ચાલતી, ટાંક પૂરી છે, બધા પાર્ટ એના બરાબર છે અને અંદર સાઈઝ પણ પૂરી ભરેલી છે તો પણ અક્ષર લખાતો ન થાય. બસ એટલે શું હતું, બધું બરાબર હતું પણ નીબ અને નીચે એક નાનકડી લાકડાની કે પ્લાસ્ટિકની એને સપોર્ટમાં પેલી સ્ટીપ હોય, હવે એની અંદર એક પાતળી ખાંચ હોય એમાંથી સાઈ આવતી, સાઈ પસાર થઈ એમાંથી આવે, હવે એની અંદર એક નાનકડી અમસ્તિકવાની હતી એના કારણે સાઈનો આખો પ્રવાહ રોકાઈ ગયો. એ મારો ને તમારો અનાદિ અનંતકાળથી ધર્મનો પુરુષાર્થ ચાલુ છે અને છતાં પણ આપણો પ્રવાહ અટકેલો છે, કેમ અટકેલો છે બેન? કચરો છે નો છે,
પછી ધાતુ કર્મ, અધાતુ કર્મ, કિસાના કર્મ, જે કર્મ કર્યો બધા, પણ એનું રિએક્શન કર્મ આપણે આત્માનું અને કર્મનું રિએક્શન ઇઝ કન્ટિન્યુઅસલી એક્શન એન્ડ રિએક્શન ચાલ્યા કરે છે. બિકોઝ આપણે આપણું તત્પર છે કર્મ અને પ્લાન, જેમ કર્મની બધા નિદ્રા થઈ જાય ત્યારે જ સોલ તમે કમ્પ્લીટલી નોલેજ કરશો. હવે જે તમે ચાર પ્રવેશ કર્યા એનું હંમેશન અંદર કર્મ અને આત્મા સાથે એનું રિએક્શન થાય અકોર્ડિંગ ટુ ડેટ કરે કાયમ અને ઇન્જેનિયનો અને એકોર્ડિંગ ટુ ડેટ રિએક્શન ફોર્મિંગ રિયા, કારણ કે આપણે કરતા છીએ ને આપણે બધા, એટલે અકોર્ડિંગ ટુ ડેટ આપણે હંમેશા એ પ્રમાણે બધા કરીએ છીએ એ જે કર્મો છે. પણ જ્યારે એ કર્મના પર થોડા ધીરા ધીરા થઈ જાય તો એમાંથી આપણે નિવૃત્ત થઈ શકીએ અને આત્માનું નિકમ આપણે જેને કહીએ છીએ ને કે કમ્પ્લીટલી ફોલ કર્યું તો આનું જે મૂકવા માટે એવું હતું. અને જેમ જે થયું કે આપણે કોઈ કહીએ છીએ ને કે ટીચર આત્માની ટીચરના જેમ નિકમ છે ટીચરના જેમ જેનો કર્મ સાથે, પણ ભગવાન આપણને નીચે લાગે છે કે soul is the one who can give a knowledge and soul knowledge is the one knowledge that we have to do 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 that we have to
વન વે યુ આર રાઈટ બેન. મારું કહેવાનું એટલું છે કે તમે અત્યાર છો જ્ઞાન તો છે પણ જ્ઞાન ની હજી શંકા છે. શું અટક્યું છે બેન? શંકા છે, પ્રોપર નથી. એનું કારણ છે કે આપણે સમજવાની કોશિશ આપણા માન્યતાઓ સાથે કરી છે. આજે આપણે જે સ્ટાન્ડર્ડ બાંધ્યા ને એ મેજરમેન્ટ થી આપે છો. આ પ્રશ્ન કેમ ઉઠ્યો ભાઈ કે આપણો સાયન્સ એમ કહે છે કે તમે શું કરે એનું ફળ મળવું જોઈએ, બરાબર? એટલે આપણા મનમાં સાયન્સ નું મેજરમેન્ટ હતું ને એટલે આ પ્રશ્ન ઉઠ્યો. અને પ્રશ્ન એ નહોતો, કારણ કે એ પ્રશ્ન જ નહોતો, પણ આપણી બુદ્ધિમાં એવું બેઠું છે કે કાંઈક કરીએ તો એનું આપણને તત્કાલ દેખાવું જોઈએ. હવે સાયન્સ ના માપ પ્રમાણે દેખાવું જોઈએ, પણ જ્ઞાની ના જ્ઞાન પ્રમાણે જરૂરી નથી. કે ઘણું બધું એવું છે જે થઈ ગયું છે, તમે દેખો છો, તમને વાત કરું. એક હોટેલ હતી ને, એમાં એક વખત તેના મેનેજરે એક બાર બોર્ડ મૂક્યો અને એડવર્ટાઇઝ કરી કે આ હોટલમાં કોઈ પણ જન્મ આવે અને ગમે એટલું જમે ગમે એટલા માણસ આવે, તમે લંચ લો, ડિનર લો, ગમે તે લો, તમને બિલ આપવામાં નહીં આવે. તમારે બિલ નહીં કરવું પડે, તમારી પાંચમી પેઢી આનું બિલ ભરશે. હવે આવું જાહેર આપે છે ને તો કોઈ જમવા જાય ના દે, તમારે બિલ ભરવાનું નથી. તમારી ફિફ્થ જનરેશન આનું બિલ પે કરશે. તો આ બધાને વિચાર આવ્યો કે ચાલો જોઈએ ખરા, તમે જે સાચું બોલે છે ખોટું બોલે છે. હવે તો ગોખાઈ જશે, આટલા બધા માણસો જમવા પહોંચી જશે અને બધાને જમાડશે, તેની પાંચમી પેઢી સુધી આ હોટલ થોડી ચાલવાની છે. એટલે બધા જમવા ગયા અને જેવા જમીન ઉઠે ને અને બરાબર આપણે જેમ રૂટીન પ્રમાણે વેચર આવે ને બિલ મૂકી જાય, એમ બિલ મૂકી જાય. એટલે એટલે પેલા એ કીધું કે ભાઈ તમે તો લખ્યું છે કે તારે બિલ નહીં ભરવું પડે, તારી પાંચમી પેઢી ભરશે. તો કે યસ સર, આ તમારી પાંચમી પેઢી વાળાનું જ બિલ છે. તમારી પાંચમી પેઢી વાળાએ તમારા ફોર ફાધર જે પાંચ પેઢી પહેલા જમી ગયા હતા ને એનું બિલ હવે આવ્યું છે. એટલે એટલે શું બતાવે છે બેન કે બિલ તો ભરવું જ પડે, બિલ તો ભરવું જ પડે. એટલે કરેલા કર્મ નો ભોગવટો પાંચમી પેઢી આપણે ભોગવીએ તો પણ ભોગવવો પડે, પેલી પેઢી ભોગવીએ તો પણ ભોગવવો પડે. પણ આપણને શું છે પ્રત્યક્ષ પ્રમાણ જોઈએ છે. ઘણા મને એમ કીધું છે આપણામાં નોલેજ નથી, પણ જ્ઞાન આપણે એમ કીધું છે કે તે આ કર્યું તું નહીં પણ આવું તો કર્યું છે. સાંભળો, ત્યારે ઘણા છે કે મારા ક્યાં કર્મનું ફળ છે, મને બધા સતાવે છે, મને બધા હેરાન કરે છે. તો શું મેં આવી રીતે કોઈને હેરાન કરી રહ્યા હશે? તો કે ભગવાન એમ કે છે આવી જ રીતે તે કોઈને હેરાન કર્યા હોય તો જ તારે આવી રીતે ભોગવવું પડે. એટલે બિલીવલી કે હું ને તમે જે ભોગવીએ છીએ એવું જ વર્તન આપણે કર્યું હતું. પ્રોવાઈડેડ મે બી કે નોટ વિથ સેમ પર્સન, નોટ વિથ સેમ પર્સન, સમટાઈમ્સ ઇટ હેપન કે પર્સન બદલાય છે. પણ કર્મ ઉદયમાં આવે ત્યારે આપણને અનુભવ કરાવે અપમાન. દાખલા તરીકે આજે તમારું ઇન્સલ્ટ કોઈએ કર્યું તો એ વખતે આપણને દુઃખ થાય, ઇરિટેશન થાય, રિએક્શન આવે, તો આપણે વિચારીએ કે આખી જિંદગીમાં મેં કોઈ બી એનું અપમાન નથી કર્યું, તો આજ બી મારું અપમાન શું કામ કરે.
પૂર્વ ના જ આવે
એને, સાંભળો, એટલે પૂર્વ માં એને પણ મળ્યા હો અને એને ન પણ મળ્યા. કારણ કે કર્મ જે ઉદય માં આવ્યું ને એ તમારું કર્મ છે, એ વ્યક્તિ નું કર્મ નથી. એટલે ધારો કે અત્યારે આપણે કોઈની સાથે કર્મ માંગી તો આની સાથે ગોશાલાએ કર્મ બાંધી એને બાળી નાખ્યા, તે જોયું છે. હવે ભગવાન તો મોક્ષ આવે છે, હવે ગોશાલા ને બાળવા કોણ આવશે? કોણ આવશે? જો સમજો, બહુ મહત્વની વાત છે કે જયારે ગોશાલાને આ વેદનીય કર્મ ભોગવવાનો વખત આવશે ત્યારે એ વેદના મહાવીર ના કારણે નહીં ભોગવે, પણ અંદર બંધાયેલા કર્મ ના કારણે ભોગવશે. એ વખતે નિમિત્ત ગમે તે બને, નિમિત્ત એક્સપ્રાઇઝ ગમે તે બનશે, પણ કર્મ ક્યાં ઉદય માં આવ્યું છે? પોતાના આત્માના પ્રદેશ ઉપરથી એ કર્મ પાક્યું છે એટલે વેદના આપશે. હવે વેદના એટલે જ આપણે કીધે નિમિત્ત દ્રષ્ટિ છોડો. આપણે બધા શું છે નિમિત્ત ને પકડીએ, ત્યારે જ્ઞાની આપણને કે છે નિમિત્ત એક્સવાઇઝેડ ગમે તેમ, જો મોટે ભાગે એ વ્યક્તિ પહોંચે છે, મોટે ભાગે એની સાથેનું કર્મ હોય છે. પણ ધારો કે આત્મા કદાચ ઓસરાને મોક્ષમાં ચાલ્યો ગયો હોય તો બીજી વ્યક્તિ નવું કર્મ બાંધે, નવું બાંધે, એને આપણી સાથે ન હોય, એને એના વેરનો ઉદય હોય, પોતામાં કસાય ન ઉદય છે તે વખતે એને કર્મ બાંધ્યું. તો હવે જયારે એને ભોગવવું પડશે ત્યારે એવું બને કે આપણે મોક્ષમાં વ્યવહાર હોય, બને કે ના બને, તો એ જીવ કોની સાથે ભોગવશે? તો કે ત્યારે કોઈ નવું બાંધનારો મળી આવશે. એટલે બાંધનારો નવું બાંધે પણ ભોગવનારો તો પોતાના જ ઉદયને ભોગવે. આજે હું તમને મારું ને બેન, તો તમે મને મારી હોય જરૂરી નથી, પણ તમારી પાસે સ્ટોકમાં વેદીય કર્મત હોય તો હું એનો નિર્ણય કરું. ત્યારે આપણે શું કહીએ છીએ કે સત્તાને નથી પકડતા, કે મારું કર્મ છે, આપણે જેને કરાવ્યું ને એની તરફ નજર રાખીએ. એટલે આપણે આ બહુમાં એટલું યાદ રાખવાનું છે કે જો આત્માના કલ્યાણ માટે આપણે ત્રણ કારણ બતાવ્યા, એક ઉપાદાન કારણ, બીજું નિમિત્ત કારણ અને ત્રીજું પુષ્ટ કારણ, તો આત્માના કલ્યાણ માટે ઉપાદાન કારણ કોણ? તો કે મુમુક્ષુતા. કોઈ પણ આત્મામાં મુમુક્ષુતા પ્રગટે તો જ એ જીવ મુક્ત થાય. પેલા તો એના આત્મામાં એવો ભાવ આવવો જોઈએ કે મારે બંધનમાંથી છૂટવું છે, મારે સંસારમાંથી નીકળીને મારી સિદ્ધ પદની સ્થિતિમાં પહોંચવું છે. આવો ભાવ જાગ્યા વિના એક પણ નિમિત્ત કારણ એને અસર ન કરે. તો નિમિત્ત કારણ કોણ? ઉપાદાન કારણ આત્માની મુમુક્ષુતા. એમાં નિમિત્ત કોણ બને? તો કે જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ. મોક્ષમાં કોના વડે જવાય? તો કે જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ. અને પુષ્ટ કારણ કોણ બને? તો કે દેવ ગુરુ ને ધર્મ. તમારી આગળ મુમુક્ષુતા હોય અને તમે જ્ઞાન દર્શન ચારિત્ર ની આરાધના કરો, તેમાં દેવ ગુરુ ને ધર્મ તમને પુષ્ટિ આપી શકે, એટલે મજબૂત કરી શકે. એને બદલે આપણે ઉલટું બોલીએ છીએ. અત્યારે વર્તમાન કાળમાં ગુરુઓ ઉપર એટલું જોર મુકાય છે, એટલું બધું એના ઉપર વજન મુકાય છે કે બસ ગુરુ ગુરુ ને ગુરુ. જો ગુરુ છે જરૂર, પણ દેવ ગુરુ ને ધર્મ એનું સ્થાન પુષ્ટ કારણમાં આવે છે. આજે પરમાત્માજીની પ્રતિમા છે, આપણા માટે કરવાનું સાધન છે, આપણા માટે તે શુભ ભાવમાં રહેવા નિમિત્ત છે. હવે એ નિમિત્ત કહેવાય છે, કારણ નથી કહેવાય. જો કારણ હોય ને તો આ જ પ્રતિમાજી તમે ક્રિશ્ચિયન ના ઘરમાં મૂક્યા, અને આપણા ઘરમાં ઈસુનો ક્રોસ લઈ આવો. આપણને ઈસુનો ક્રોસ જોઈને ભગવાન લાગશે? નહીં લાગે. અને ક્રિશ્ચિયન ને લાગશે, તેનું કારણ એ કારણ નથી, એ કારણ નથી. બેન તો શ્રદ્ધા મૂકીએ કે મૂર્તિ મૂકીએ? જેને શું ભાવ, જેને ભાવ છે એને મૂર્તિ ભગવાન લાગે છે, બરાબર? તો ભાવ ન હોય તો જો બલ્બ છે ને, બલ્બ એ તમે ગમે ત્યાં મૂકે, બધાના ઘરમાં લાઈટ આપશે. ખ્રિશ્ચિયન ના ઘરમાં મૂકો તો પણ લાઈટ આપશે, હિન્દુ ના ઘરમાં મૂકો તો લાઈટ આપશે, અને આપણા જિનાલયમાં મૂકો તો લાઈટ. કારણ કે બલ્બ ને પોતાનો ગુણ છે પ્રકાશ, એમ નિમિત્ત ને પોતાનો ગુણ નથી. એ નિમિત્ત બને છે, નિમિત્ત કારણ ન બની શકે. સાંભળો, આપણે કહીએ કે રોટલી બનાવી, રોટલી કોને બનાવી? તો કે પાતળા વેલણથી રોટલી બની, લોઢીથી રોટલી બની. તો જ્ઞાની જે છે એ પુષ્ટ કારણ છે. પાટલો વેલણ હોય તો રોટલી ન હોય તો રોટલી ન બની શકાય, તાવડી ન હોય તો રોટલી ન શેકી શકાય. પણ રોટલી બની ઘઉંથી બની, એટલે પાટલો વેલણ ન હોય તો તમે આમ બી કરી શકો, પણ ઘઉં ન હોય તો રોટલી બને? તો કારણ કોણ? ઘઉં. અને પાટલો વેલણ શું? પુષ્ટ કારણ. એટલે આપણે બધા નિમિત્તને પકડીએ છીએ, બધું જ શ્રેય અને અશ્રેય બધું નિમિત્તની ઉપર નાખીએ. ત્યારે જ્ઞાની કહે છે તું તત્વને પકડ, નિશ્ચયને સમજ. તો નિશ્ચય દેવગુરુ ધર્મ છોડવાના નથી, પણ દેવગુરુ ધર્મ કોને મદદ કરી શકે? કોને મદદ કરી શકે? જેને મોક્ષમાં જવું છે. તો તમે દેવગુરુ ધર્મને દેવગુરુ ધર્મના સ્થાને રાખો, જ્ઞાન દર્શન ચારિત્ર તપને જ્ઞાન દર્શન ચારિત્ર તપના જગાએ રાખો, અને તમારી ઉપાદાન એટલે મુમુક્ષુતા નહીં, આપણું પોતાનું ફિલ્ડ કરો. આપણે આપણામાં શું કરી શકીએ? તો કે મુમુક્ષુતા જેવા સંવેગ લાવો, નિર્વેદ લાવો, અનુકંપા લાવો. સંકેતના પાંચ લક્ષણ છે ને, એ પાંચ લક્ષણ એ સમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા ને આસ્થા, આ પણ વ્યવહાર સંકેતના લક્ષણ છે. નિશ્ચયમાં તો આત્માનું સ્વરૂપ પુરુષાર્થ. એટલે આપણે આપણે પુરુષાર્થ કરવાનો છે બેન. તો ગુરુને તમે એવી રીતે ફોકસમાં ના મૂકો, ગુરુ સદગુરુ મળ્યા વિના સદગુરુ અને સદધર્મ એટલે ધર્મ સત સત દેવ ગુરુ ને ધર્મ સાંભળો દેવ ધર્મ એટલે શાસ્ત્ર ધર્મ ની અંદર બધું આવી જાય પણ એટલે આપણે આ તો કૃપાળુ દેવ ના શબ્દ છે સત્શાસ્ત્ર બરાબર છે બેન તમે હું તમને એક કહું તમે એને એકાંગી પકડો છો સમજાય સમજ્યા કે આત્મા ને સતગુરુ સત્ધર્મ ને સત્દેવ એ આપણા નિમિત્ત બને પણ ક્યારે ઉપાદાન હોય તો એટલે ઉપાદાન મુખ્ય છે કે નિમિત્ત મુખ્ય તો બરાબર છે ને એટલે આપણે શું કર્યું છે બેન એ મુખ્યતા જ્યાં છે એને ગૌણ બનાવી દીધું અને જે ગૌણ છે એને મુખ્ય બનાવી દીધું એટલે વર્તમાન કાળમાં આપણે ગુરુ બેન તારી ન શકે કરવાનો માર્ગ બતાવી શકે એટલે માર્ગ ચાલવું કોને પડશે એક વખત એવું બન્યું છે કે એક ગામમાં એક સંત હતા એ સંત જયારે નાચે ત્યારે વરસાદ પડે એવો અનુભવ હતો લોકોને કે આ સંત નાચવા માંડે ને એટલે વરસાદ પડે ઘણી વખત વરસાદ ના આવે અને લોકો જેને વિનંતી કરે કે અમારા ગામમાં પાણીનો ટીપુ નથી તમે થોડી કૃપા કરો અને તમે નાચો અને સંત નાચવા માંડે એટલે વરસાદ પડે તો કેટલાક યુવાનો જે બુદ્ધિશાળી હતા એને વિચાર્યું કે જો નાચવાને ને વરસાદ ને કઈ સંબંધ હોય તો આપણે નાચીએ તો વરસાદ પડવો જોઈએ તો એમાં ચમત્કાર નથી એટલો જ હતી તો ચાર યુવાનો ભેગા થયા અને એને કીધું આજ તો અમે વરસાદ લાવી દઈએ એ સ્થિતિ છે તો વી કેન ડુ એ સંત કેન ડુ વી કેન ડુ તો બધા કે ચાલો તો ચાર જણા નાચ્યા અમે નાચતા 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 ઘણો ટાઈમ નીકળી ગયો વરસાદ ના પડ્યો એટલે એક યુવાન બોલ્યો જોયું ને આ પોસિબલ જ નથી આવું ખોટી મહેનત આપણે કરવી નથી એમ કરીને બેસી ગયો થોડી વાર તો બીજો બેસી ગયો થોડી વાર તો ત્રીજો બેસી ગયો ને થોડી વાર તો ચોથો બેસી ગયો એ ચારે જણા બેસી ગયા એટલે વળી લોકો ગયા સંત આગળ અને કે હવે તો આ ચારેય છોકરાઓ થાકી ગયા છે તમે નાચો તો વરસાદ આવે એટલે સંત ફરીથી બચ્યા અને નાચવા ગયા અને ઘણો લાંબો ટાઈમ નાચ્યા અને પછી વરસાદ પડ્યો એટલે બધા કહેવા માંડ્યા જોયું સંત નાચ્યા એટલે વરસાદ પડ્યો ત્યારે કોઈ પૂછ્યું કે આવું કેમ બન્યું તો સંતે કીધું હું નાચ્યો એટલે વરસાદ નથી પડ્યો વરસાદ પડે ત્યાં સુધી મારે નાચવું પડે તો એને કીધું શું કીધું બેન વરસાદ ન પડે ત્યાં સુધી હું નાચ્યો હું નાચ્યો એટલે વરસાદ નથી પડ્યો આમાં મુખ્યતા કોની આવી ગઈ પુરુષાર્થ કે મારે ત્યાં સુધી નાચવું જોઈએ ત્યાં સુધી વરસાદ ન આવે એટલે નાચવાથી વરસાદ નથી આવતો પણ નાચ વરસાદને લાવવા માટે નાચવું પડે છે એમ આપણને દેવ ગુરુ ધર્મ મોક્ષ નથી કરાવતા બેન પણ દેવ ગુરુ ધર્મે બતાવેલા માર્ગે સાંભળો દેવ ગુરુ ધર્મ એ બતાવેલા માર્ગે આપણે ચાલવાથી મોક્ષ મળે છે એટલે મોક્ષ તેનાથી મળ્યો લાકડી સાંભળો લાકડી થી ચાલવામાં મદદ થાય બરાબર પણ લાકડી ચલાવે લાકડી કોને મદદ કરે તેને પગ છે એને સાંભળો જો લાકડી મદદ કરે વાક્ય સાચું છે પણ કોને મદદ કરે તેને પગ છે જો લાકડી મદદ કરતી હોય તો પગ વિનાનો ચાલવું જોઈએ લાકડી મદદ કરે તો પગ વિનાનો પણ ચાલવું જોઈએ પણ લાકડી મદદ કરે તેને કે જેની પાસે પગ છે એમ ઉપાદાન જેનું છે એને દેવગુરુને ધર્મ મળે આ સાંભળ્યા અનંતકાળમાં આ સ્થિતિ મને ને તમને શું ક્યારેય દેવગુરુ ધર્મ નહોતા મળ્યા અનંતકાળમાં અનંતવાર મળ્યા વન અનંતની સાયકલમાં એક યોગ આપણને મનુષ્ય બનવાનો આવે અને મનુષ્ય આપણે ભરતમાં હોય એરવતમાં હોય કે મહાવિજયમાં હોય અને હર વખતે આપણે ભરત એરવતમાં જન્મ એવું નથી મહાવિજયમાં પણ અવશ્ય આપણો જન્મ થાય એ વખતે ત્યાં તીર્થંકર હોય ભય ને હોય એટલે આપણને તીર્થંકર મળ્યા જ છે અનંતવાર મળ્યા છે પણ આપણે જ મોક્ષમાં નહોતું જવું એટલે હવે આપણે આ ભાવમાં શું નક્કી કરવું બેન આપણે મોક્ષમાં કેમ નથી ગયા નહી પુરુષાર્થ પછી દે, પુરુષાર્થ પછી, પેલા તો મોક્ષ માં જવું છે એવો વિચાર જ નહીં. તો હવે આ બોથી આપણે શરૂ કરવું હોય તો એકડો શેમાં ઘૂંટવાનો, મારે મોક્ષ માં જવું છે, જવું છે ને જવું છે. એટલે મોક્ષ માં જવું પણ તેમ કોઈ જવાની ક્રિયા નથી, સ્થિતિ છે, સ્થિતિ છે. મોક્ષ માં જવું ન પડે, ગતિ છે. કેવી રીતે દાખલો આપે છે કે જેવી રીતે વરાળ આપણા વાસણ માં થાય તપેલામાં, હવે એનો પછી ઢાંકણું ખોલી નાખો તો વરાળ એના સ્વભાવ થી જ ઉપર વહી જાય. વરાળ એમ વિચારવું પડે મારે ઉપર જવું છે, ઉપર જવું છે, ઉપર જવું છે. આ પાણી સુકાય છે, એ વાદળા બંધાય છે, એ વાદળા જમીનની નીચે બંધાય છે, ઉપર જાય છે. શું કામ? તો કે પ્રકૃતિ એની હલકી છે, પાણી અને હવા કરતા પણ એ હલકું બને તો એ સ્વાભાવિક રીતે ઉપર જાય. એ મારા તમારા મુમુક્ષુતાના ગુણમાં આત્માના પ્રદેશ ઉપર મને ને તમને કેટલા કર્મ લાગેલા છે, એટલા કર્મ લાગેલા છે કે આપણા આત્માને ભેદી કરી નાખશે. આત્માને તો અરૂપી કોણ છે, આત્માને વજન નથી. આત્મા એવી છે નથી બન્યું, કર્મ પાર્ટિકલ છે. ગમે એટલા બારીક હોય એને વર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે, આ બધું જ છે. એટલે કર્મ ને પોતાનો એક વેજ છે, વેજ. એટલે જ્યાં સુધી વેજ છે આત્મા ઉપર ત્યાં સુધી એને ગુરુત્વાકર્ષણ લાગે. શું લાગે? કોને લાગે? એટલે આપણે જયારે અવકાશમાં જઈએ છીએ ને ત્યારે ત્યાં હવા પાતળી હોય એટલે આપણને ખેંચાણ નથી રહેતું. એટલે હવામાં શું કરીએ છીએ આપણે કરીએ છીએ. તમે કે એક્સરસાઇઝ કરવા માટે પાણીમાં સ્વિમિંગ પુલમાં જાઓ તો સ્વિમિંગ પુલમાં તમને તમારા પગનું વજન નહીં લાગે, એમાં પાણી સપોર્ટ કરે છે. પણ છતાંય પાણીમાં તમે ડૂબી જાઓ છો. પાણીમાં ડૂબાય કે ના ડૂબાય? આ પણ વ્યવહાર વાક્ય છે. પાણી નથી ડૂબાડતું. આ નાની આપણે એમ કે હું તમને બોન્ડ આપું પાણી ના ડૂબાડે. તમે કહો આપણી આંખ સામે આટલા લોકો પાણી ડૂબી ગયા, ઘરના ઘર ડૂબી ગયા, આટલું બધી તબાહી થઈ ગઈ, તો પાણી તો ડૂબાડે જ છે. શું કે છે? પાણી ન ડૂબાડે, વજન ડૂબાડે. કોણ ડૂબાડે? પાણીમાં ડૂબાડવાની તાકાત જ નથી પણ વજનમાં ડૂબવાની તાકાત છે. સમજી લો, શાંતિથી વિચારશો. પાણી ડૂબાડે કે વજન ડૂબાડે? પાણીમાં આવડી મોટી સ્વિમર કરે છે પણ એક સ્વિમર ની એક ખીલી કાઢી અંદર નાખો, ખીલી તરે ન તરે. કારણ કે ખીલી નું વજન પાણીના એટલા જ વજન કરતા વધારે છે. આર્કિમિડીસ જે સિદ્ધાંત શોધી હતો ને કે કોઈ પણ ધાતુ કઈ છે એ જોવા માટે એને શોધ કરવાની હતી, એને પોતે ટબમાં બેઠો અને પાણી બહાર નીકળ્યું, એના ઉપરથી એને શોધ્યું છે. યુરેકા યુરેકા કરી દોડ્યો હતો. એટલે હવે એને કોઈ એક રાજાએ એને મુગટ આપ્યો કોઈને, કે આ મુગટ સોનાનો છે કે કઈ મેટલ નો, તોડવાની મનાઈ હતી, ઘસવાની મનાઈ હતી, તેને તપાસવો કેવી છે કે આ સોનાનો છે કે નહીં. એટલે એને આ શોધ કરવી પડી હતી આર્કિયોલોજીને કે કોઈ પણ ધાતુને જ્યારે તમે પાણીમાં નાખો ને તો ધાતુ જેટલી જગા રોકે એટલું પાણી બહાર નીકળે. તો દરેક ધાતુને પોતપોતાની જાડાઈ થિકનેસ રે જુદું જુદું છે. એટલે એને જેટલા તોલાનો મુગટ હતો એટલા તોલાનો પાણીનો ટુકડો, અરે ધાતુનો ટુકડો પાણીમાં નાખ્યો એટલે જેટલું પાણી બહાર નીકળે એના આધારે એને નક્કી કર્યું કે દરેક મેટલ એક કિલો ની મેટલ લ્યો, તમે એક કિલો લોહી લ્યો, એક કિલો કાબુ લ્યો, એક કિલો એલ્યુમિનિયમ લ્યો અને પાણીમાં નાખો તો દરેક નું સરખું પાણી નીકળશે. એક કિલો લોખંડ આટલામાં સમાઈ જશે ને એક કિલો એલ્યુમિનિયમ આટલી જગા રોકશે. તેને એટલું પાણીમાં નાખ્યું એટલે એટલું પાણી બહાર નીકળ્યું. એના આધારે એને કહી દીધું કે અમુક વસ્તુ આવે છે. તો કહેવાની વાત એ છે કે પાણીમાં ડૂબાડવાની તાકાત નથી પણ વજન ડૂબાડે છે. એટલે આપણે આજ સુધી સંસારમાં ડૂબ્યા ને એનું કારણ સંસાર નથી. આપણે સંસારમાં ડૂબ્યા એનું કારણ સંસાર નથી, આપણી આસક્તિ. તો સંસારને છોડવો જ કે આસક્તિ છોડવી? ત્યારે આપણે શું છોડીએ છીએ? સંસારમાં બહારનો સંસાર છે, આસક્તિ એટલે આપણું સંસારમાં સ્થળાંતર થયા કરે છે. અહીંથી નીકળી નાય, અહીંથી નીકળી નાય, અહીંથી નીકળી નાય, એટલે જ્યાં સુધી દ્રેવ વજન છે, કર્મ સત્તા છે, ત્યાં સુધી આત્માને પરિભ્રમણ થયા કરે. વજન ઘટ વધે ને કર્મનું, એટલે નીચે વધે છે, નીચેના નિગો છે, ત્યારે વજન ઘટે એટલે ધીમે 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 ઉપર આવે. એમ કરતા કરતા જયારે વજન વિનાનો થાય આત્મા, બધા આત્માના પ્રદેશ ઉપરથી કર્મ સંગ્રહ નીકળી જાય, એટલે આત્મા પાછો હળવો થઈને ક્યાં વયો જાય? ઉપર વયો જાય, એને મોકલવો ન પડતો, એનું દબાણ હટતું જાય છે, દબાણ હટતું જાય છે, એટલે સ્વયં ઉપર, એટલે મોક્ષમાં જવાનું નથી. મોક્ષમાં કોઈને મહેનત શું કરતી છે? કર્મ ઘટાડે. બસ આપણે મહેનત શું કરવાની છે? મોક્ષમાં જવાની નહીં, પણ કર્મ ઘટાડવાનું, કર્મ નિર્જે. મોટે શું પૂછ્યું? કર્મ ની આવક ઘટાડે. કર્મ છે ને બેન, આપણે આત્મા ઉપર છે એ કર્મ આપણે ખંખેરીએ છીએ, પણ એટ ધ સેમ ટાઈમ નવા કર્મ કેટલાય બાંધે, એટલે કર્મ ખાલી જ નથી થતા. આપણે પેલા અશુભ કર્મ બાંધતા હતા, હવે શુભ કર્મ બાંધવા માંડીએ. પણ કર્મ તો કર્મ જ છે ને, તો આ જ્ઞાની શક્ય છે કે શુભ અને અશુભ બંને લેવલ છે. ક્યારેક શુભ નું લેવલ વધારે હોય ને અશુભ નું ઓછું હોય, ક્યારેક અશુભ નું વધારે હોય શુભ નું ઓછું હોય. તો અશુભ નું વધારે હોય તો આપણે દુર્ગતિમાં હોય, શુભ નું વધારે હોય તો આપણે સદગતિમાં હોય, પણ બંને કર્મ જ છે. પણ ધીમે ધીમે આપણે કર્મ નું જ લેવલ ઘટાડવાનું છે. શું કરવાનું છે? કર્મ ઘટે કેવી રીતે? તો કે જૂના ખરી જાય અને નવા ન બંધાય. દેણું ઘટે કેવી રીતે? તો કે તમે નવું દેણું કરો અને જૂનું દેણું ચૂકવી દો. હવે આપણે શું કરીએ છીએ કે આજે આપણે દુઃખ ભોગવી લઈએ એટલે કર્મ ચૂકવાઈ ગયા, પણ સેમ ટાઈમ પાછા આ ચૂકવ્યા ને ત્યારે પાછા નવા બાંધ્યા. બાંધ્યા કેવી રીતે? કે આપણે સ્વભાવમાં ન રહ્યા. ધારો કે આપણને કોઈ 1 લાખ ઉપાડ્યો, આપણું 1 લાખો ખાવાનું વેચીને કર્મ ખરીદ્યું, પણ એ વખતે આપણે 5 લાખો ખાવો પડે ને, એવું અત્યારે તો મને મારવું નથી. કારણ કે હું સમજુ છું કે મારે આજે એને મારીશ તો પાછું નવું કર્મ આવશે, એ ભૂમિકા સારી છે. પણ પાછું અંદર પણ એને કર્મ માર્યું, એને મને 1 લાખો માર્યો, એ તો માન્યું જ ના માન્યું. તો એ 1 લાખો માનનારો છે કે તારા ઉદયને કારણે નિમિત્ત બન્યો છે? ઉદયને કારણે જો એમ માનો ને કે મારા ઉદયમાં એ તો માત્ર નિમિત્ત બન્યો છે, તો તમને એના તરફ રાગ કે દ્વેષ ન છે. પણ એને આપણે કારણ માન્યું, એને મને માર્યું, હું માફ કરું છું. મને કોઈ એ માર્યું અને હું એને માફ કરું છું, તો આપણે ત્યાં પણ કર્મ બાંધ્યું. કારણ કે એને માર્યું અજ્ઞાન છે, એને માર્યું અજ્ઞાન છે, એટલે આપણે વધુ વધુ આ લેવલે પૂછ્યા કે માફ કરો. પણ અંદર માઈ જ એનો ગુનો તો સ્વીકારી લીધો ને આપણે, તો આ પણ જેથી ના આવે તેથી એ સહજ ક્ષમા બને. આ 10 લક્ષણામાં જે કીધી છે ને, ઉત્તમ ક્ષમા, સહજ ક્ષમા, એ ક્ષમા કરવાની ન હોય. તું સ્વભાવમાં જ છું, હું કરનારો ક્યારે બનું? કે સામે કોઈને માટે હું કંઈક કરું ત્યારે, તો હું મારા સ્વભાવમાં છું, તો મારે એમાં કંઈ કરવું પડે? તે મને કશું આપ્યું જ નથી, તું મને આપવા આવ્યો પણ મેં લીધું નથી. આજે કોઈ આપણે આગળ જઈને થાળી લઈને આવે, એમાંથી આપણે ન લઈએ તે કોની પાસે રહેવાનું? જે આપ્યો, દેવા આવ્યો છે એને પાછું લઈ જ જવું પડે. આપણે ન લઈ એની પાસે જઈએ, એટલે આપણને કોઈ દાળ આપી ને આપણે ન લીધી તો એની પાસે જ રહી, તો આપણે લઈ જ લીધી, એને મને ખરાબ કહ્યું. એટલે આપણા કર્મનો જથ્થો ક્યારેય ખાલી નથી થતો. એટલે આપણે શું કરવાનું છે બેન? કર્મ નવા ન બંધાય એની જાગૃતિ રાખવાની, અને જે જૂના ઉદયમાં આવે એને ખરી જવા દો, એનો અંત કરી નાખો. એટલે આપણે તો શું કરીએ છીએ? અનુબંધ કરીએ છીએ, અનુબંધ કરીએ છીએ.
પણ સાથે સાથે એમ પણ કરવાનું, સાથે સાથે કે મારા કર્મનો ઉદય હતો
માફ ક્યારે કરાય કે જયારે ના એને કઈ કર્યું હોય તો બરાબર ને, એને કઈ કર્યું હોય તો હજી આપડે ઉદાર બનીએ, પણ એને કર્યું જ નથી. એટલે મૂળ પુરુષાર્થી છે કે માન્યતા બદલો. તમે સહન તો કર્યું, સહન તો કર્યું, પણ સાથે એમ માની જવાબદાર જ નથી. કોઈ એક જ વસ્તુ શિયાળી પકડો બે, કે મોક્ષ માં જવું છે બસ. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરી જ ના શકે. આથી કઈ દાન માં પુણ્ય માં એટલે ક્ષમતા રાખવામાં છે ને બેન, સાંભળો, ક્ષમતા રાખવામાં ઘણા બધા કારણો હોય કે ક્ષમતા રાખવાનું આપણે ક્ષમતામાં તો રહ્યા, પણ ઘણી વાર એવું માની જાય છે કે મારું પાછું નવું કર્મ બંધાશે તો આપણે ખાલી કર્મ થી કર્યા, આપણા સ્વભાવમાં નથી, પછી કાંક તો મારું ખરાબ લાગશે. એના જેવું મારાથી બોલાય, આ ધારો કે તમને કોઈ એવા વ્યક્તિએ કઈ કહી દીધું, પછી આપણે ક્ષમતા રાખી ચૂપ રહ્યા. ચૂપ રહેવામાં ઘણા બધા કારણો, પણ એક કારણ છેલ્લું એવું હોય કે એને કોઈએ મને કઈ કર્યું જ નથી તો મારે કઈ કરવાની જરૂર જ નથી. હું માફ કરનારો કોણ જયારે કોઈ ગુનો કરનારો છે જ નહીં. મારા કર્મ નો જ જવાબદારી ભર્યો સ્વભાવ છે, તો આજે જે કઈ થયું એ મારા કર્મ ના ઉદય છે. અને વિચારવાનું, અને પછી તો છે ને બેન વિચારવું નહીં પડે. તમે તમારા સ્વભાવમાં જ છો, તમે તમને કોઈ બોધર જ નથી કરી શકતું. તો તમારા હજી તો આપણે વિચાર સુધી જાય ને, કર્મ ધ્યાન કહેવાય. ત્યારે શુક્લ ધ્યાનમાં જાઓ ને ત્યારે તો તમારે વિચારવું પણ ના પડે. હા, પેલા પ્રોસેસમાં વિચારવું પડે, કારણ કે ધર્મ ધ્યાન ની ભૂમિકા છે. આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાનમાં આપણે પ્રતિકાર કરીએ છીએ અને ધર્મ ધ્યાનમાં આપણે સ્વીકાર કરીએ છીએ, પણ શુક્લ ધ્યાનમાં તો કશું કરવું નથી, આપણે આપણામાં જ છીએ. એટલે આ ભૂમિકાએ પહોંચવા માટે આ વિચારને આપણે પેલા તો આપણા નિબમાં સાઈનો ફ્લો આવતો નથી, આપણો પુરુષાર્થ આગળ વધતો નથી, કારણ કે માન્યતાનો આટલો પણ અંદર આડો અટકાવી દીધો છે. અનાદિકાળથી ધર્મ ક્રિયા કરવા છતાં, અનેક વાર માફ કર્યા હોવા છતાં આપણો અંત કેમ ના આવ્યો? કારણ કે હજી પણ હજી મને આજે બેન સવારે વિચાર આવતો છે કે બધા સારા કામ કરીએ છીએ, સારા કામ કરીએ છીએ, ત્યારે આપણે શું માનીએ છીએ કે હું જગત નું ભલું કરું? આ બધું છે ને, આપણે પ્રાણીઓને બચાવ્યા, આપણે આ કર્યું, આપણે આ કર્યું, એમાં પણ સૂક્ષ્મ માન નું પોષણ થાય છે. કેવી રીતે બેન? કે તમે તમે કોઈને જિંદગી આપી, આ વાક્ય છે ને બેન, એ જિંદગી કોઈને આપી શકાય? તમે અભયદાતા બની શકો છો, જીવનદાતા નહીં. ત્યારે આમાં છે ને અજ્ઞાતમનમાં આ કરવા જેવું છે, પણ એનું હજી એક પ્રાઇમરી લેવલ છે કે સંસારમાં કશું કોઈનું ભલું કરવું ને બેન, એ તારા હાથમાં હોય ને તો ભગવાન જેવા ભગવાન આપણું ભલું કેમ ના કરી દે? સારું, કોઈ કોઈનું ભલું કરી શકતું છે તો ભગવાન આપણું ભલું કરે કે ના કરે? તો ભગવાનની કરુણા હોય તો ચંદ્રકોશિયાને અને ચંદન બાળાને તારે, ગૌતમ ગંધર્વને તારે, આપણને ન તારે? તો ભગવાનની તારવાની તાકાત જ નથી, તારી કરવાની તાકાત છે, તારી કરવાની તાકાત છે. એટલે ભગવાન તો નાવડી છે, તું નાવડીમાં બેસે તો નાવ તને તારે, પણ નાવ કોઈને તારે નહીં, એમાં બેસનારે કરવાનું છે. એવી રીતે ભગવાન આ સંસારની અંદર ઉપકારી એલિમેન્ટ છે. શું છે બેન? પુષ્ટકારણ, પુષ્ટકારણ, પુષ્ટ એટલે પોષણ કરવા વાળું, તમારા મોક્ષના માર્ગને પુષ્ટિ આપે એ દેવગુરુને ધર્મ, તમારો મોક્ષ માર્ગ બને એ જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ, અને તમે પોતે ચાલો એ તમારો ઉપાય. માર્ગ છે પણ ચાલનારા ન હોય તો માર્ગ ચલાવી દે, પેલું રોડ છે, ગાડી છે, બધું છે, પણ રોડ આપણને પહોંચાડે? આપણે કે આ રોડ ઓર્લાન્ડો પહોંચાડે છે, રોડ ઓર્લાન્ડો નથી પહોંચાડતો. રોડ ઓર્લાન્ડો સુધી લંબાયેલો છે પણ ચાલવું પહોંચવું તારે પણ, વ્યવહાર ભાષામાં બોલાય છે, ક્યાં રસ્તો ઓરલાંડો પહોંચાડે છે, પણ રસ્તો પહોંચાડે તું તું ભોરે ચાલ, તું ભોરે રોડ તને પહોંચાડશે, રોડ ન પહોંચાડે, મહાવીર મોક્ષે ન પહોંચાડે, ન પહોંચાડી શકે છે, નહીં તો ગુરુ આપણને ભેગા લીધા વિના જાય. આ જે લોકો છે ને બેન, ભ્રમિત થઈ ગયા છે અને વિવેક ખોઈ નાખ્યો છે, એને કારણે આટલા મત મતાંતર ને આટલા પંથ પડી ગયા છે. આજે તો ગુરુ નું એક જ કાર્ય છે બેન, એના અનુયાયી કેટલા, એના અનુયાયીમાં કરોડો પતિ કેટલા, બરાબર ને, એનું મિશન કેટલું કામ કરે છે, એ કેવી રીતે તમને સાચવે છે. આજે તે આપણે મારવાડ કચ્છ ત્યાં બધે તમે સાધુ સંતોના દર્શન કરવા જાઓ તો તમને 5 સ્ટાર ઉતારો મળે ન મળે, ત્યાં તમારે કેવી રીતે રહેવું પડે, કેવી રીતે બધા રહેતા હોય એવી રીતે. કોઈ બેને મને પૂછ્યું કે મારે સમય શિખર જવું છે તો ત્યાં આપણને ધર્મશાળા કેવી હોય, એ તો સમય શિખરમાં હોય એવી હોય, કેવી હોય વોટ ડુ યુ મીન, તમારે જાત્રાએ જવું છે કે પિકનિક કરવા જવું છે કે હોલીડે કરવા જવું છે, જો હોલીડે કરવા જવું હોય તો તમે સમય શિખર ના જાય ન જાય, પિકનિક કરવી હોય તો સમય શિખર ના જતા, જો યાત્રા કરવી હોય તો તમે સમય શિખર જાજો અને ત્યાં જે છે એ સારા એનું બેસ્ટ હશે એ તમને આપશે, બરાબર છે ને. ત્યારે આપણા સ્ટાન્ડર્ડ શું છે બેન, ગુરુના મેં લોભેલો હોય, સંસાર છોડેલો હોય, કદાચ આપણી સાથે વાત પણ ન કરે, કદાચ એને દુનિયાની પરવા ન હોય, પણ એ સ્વમાં હોય. સદગુરુ કોને કહેવાય, સત તત્વમાં હોય, સતમાં હોય, સત એટલે શાશ્વત, સત એટલે સ્વભાવ. આજે તો આપણને કેવા જોઈએ, અપ ટુ ડેટ ગુરુ જોઈએ ને, સાધુ ભગવાન તો માટે આપણે કહીએ કે મેલા ગેલા હોય, વસ્ત્ર ના ધોવે, એને પ્રેઝન્ટેબલ રહેવું જોઈએ. આપણે શું કહીએ બેન, હે પ્રેઝન્ટેબલ રહેવું જોઈએ ગુરુ, યાર ગુરુ પાસે આપણે પ્રેઝન્ટેબલ રહેવાની અપેક્ષા કરાય. ગુરુ કેવા હોય, સ્વયં તરે અને આપણને તારે. કોઈ પથ્થરની નાવમાં બેસી જાય છે તો શું થાય, નાવ પણ ડૂબે ને પોતે પણ ડૂબે, જે ડૂબ્યો તે કેમ તારશે, તારશે કારણ હા, ઓછામાં ઓછું નાવની અંદર છિદ્રો ન હોય છે. શું ન હોય છે, કરવા માટે નાવ પસંદ કરવાની હોય તો તેને એટલી એક્સપેન્સિવ નહીં હોય તો ચાલશે, લક્ઝરિયસ નહીં હોય તો ચાલશે, એની અંદરમાં બધી પ્રકારની અનુકૂળતા નહીં હોય તો ચાલશે, પણ ઓછામાં ઓછી એટલી તો તપાસ કરવી છે ને કે એમાં કાણા ન હોવા જોઈએ, નહીં તો ડૂબા. આજે આપણે શું જોઈએ છીએ, નાવનો શણગાર જોઈએ છે, નાવનો શણગાર જોઈએ છે. એટલે જો શણગારેલી હોય નાવ ન હોય એવું નથી કહેવાનું, નાવ શણગારેલી હોય તો સારી વાત છે, પણ નાવમાં કાણા ન હોય છે. શેના કાણા, ચારિત્રના કાણા, જ્ઞાન દર્શન ચારિત્ર ને તપમાં છિદ્રો છે, એની બધી જ એનર્જી એ છિદ્રોમાંથી નીકળી જાય. સાથે તમારો એક પાઇપ હોય છે, એ પાઇપની અંદર તમે પાણી ભર્યું કે પેટ્રોલ ભર્યું કે ગમે તે, એને તમારે છેડા સુધી પહોંચાડવું છે. અહીંથી તમે ફ્લોમાં આપ્યો ને, પણ અંદરમાં હોલમાં કેટલા બધા કાણા છે, તો પ્રવાહ બહાર નીકળે ત્યારે કેટલો જોઈએ, જેટલો પ્રવાહ આપણે નાખ્યો તો એટલો ન જોઈએ ને, તો અનાધિકારથી મારે ને તમારે મોક્ષમાં જવું છે. ઘણા ભાવથી આપણે તરસીએ છીએ, એના માટે પુરુષાર્થ પણ કરીએ, તો પુરુષાર્થનો છેડો મોક્ષ તરફ પહોંચતો કેમ નથી, કારણ કે વચ્ચે કાળા બહુ છે.
કારણ કે એના જે મૂળ ભગવાન ના પ્રિન્સિપલ જે 3 નિયમ છે, જે અહિંસા રાજદ્વેષ, એ બધું બધામાં મેં કહી દીધું છે.
બધાની તો લોસ જ થઈ જવાની છે, આમાં તો
લોસ લાગે છે.
લોટ થઈ જાય, મેઇન સ્ટાન્ડર્ડ ન પકડાય, પણ ધર્મ ભલે ને તમે આપણે ચિંતા આપણે આપણી ચિંતા કરવાની કે આપણે મૂળ પ્રિન્સિપલ પકડવાનું છે. ઓકે, તમારો પ્રશ્ન શું હતો? છૂટકો નથી. ના ના બેન, તમે ભોગવ્યા જ ને. નિર્જરામાં ભોગવવાનો પ્રકાર બદલાવો. ધારો કે તમારી ઉપર જણું છે, તમે બેન હમણાં ચૂકી શીખા અને એને આપણને પ્રિઝનમાં મૂક્યા, તો આપણે પૈસાને બદલે જેલ ભોગવી ને? આપણે પૈસા ન દઈ શકા પણ એને બદલે જેલ તો ભોગવી ને? એટલે સો મેની વેઝ. કર્મને ભોગવવાના ઘણા બધા રસ્તા છે. કર્મ ભોગવીને જ નિર્જરા થાય. કર્મ ભોગવાય છે ને એટલે ખરે. એટલે તમે દેણા રૂપે પૈસા રૂપે ના ભોગવ્યું તો સમય બગાડવી આપણે ભોગવવું. એટલે કોઈ પણ કર્મને નિર્જરા થાય ત્યારે આત્મા એનો અનુભવ તો કરે કરે ને કરે. એટલે અનુભવ રૂપે ને ભોગવવાનું કહેવાય કે તમે વેદના ભોગવો કે તમે સુખ ભોગવો. સુખ ભોગવો ત્યારે પુણ્યના કર્મ ખરી જાય અને દુઃખ ભોગવો ત્યારે અશુભ કર્મ ખપી જાય. તો હવે શુભ અને અશુભ બે કર્મના લેયર છે. તો આપણે સમયે સમયે નિર્જરા કરીએ છીએ પણ ભગવાન નિર્જરા શબ્દ માટે સ્પેશિયલ કોન્સેપ્ટ આપે છે કે નિર્જરા ત્યારે જ કહેવાય કે જ્યારે એમાં નવા કર્મ બંધાતા ન હોય. તારો નફો ક્યારે કહેવાય કે માલ ઘણો વેચ્યો પણ સાંજ પડીએ એટલો ખર્ચો કરી નાખ્યો તો આજે આજની કમાણી કઈ કહેવાય? એવી રીતે આત્માને રોજે રોજ બેન આપણે શુભ ભાવનો ખર્ચો કરીએ અને થોડુંક શુભ ભાવ લઈ આવીએ પણ જયારે તારે નિર્જરા કરેલી છે ને ત્યારે હવે નથી નવો કર્મનો જથ્થો આવતો એની તું ચોક્કસપણે ખાતરી કર અને પછી જે કર્મ છે એ આજે ખર્ચ બંધ કરી અને હવે વેપાર કરો તો વેપારમાં જે નફો થાય એ તમને નેટ પ્રોફિટ કહેવાય. તો આત્માને પણ કર્મની નિર્જરા કરવી હોય ને તે વખતે એને અશુભ કર્મ છોડ્યા પછી નવું કર્મ કે શુભ કર્મ છોડ્યા પછી નવું આવવું નથી તો નિર્જરા કહેવાય. નહીં તો જગા પડે છે. અહીંથી કર્મ ખરીએ પણ અહીંથી બીજું આવી જાય એટલે નિર્જરા નથી થતી. એટલે નિર્જરાની શરત એટલી છે કે સંવર કરો. સંવર કરો તળાવના પાણીને જેમ આવર રોકી ઉલે છતાં સૂર્યના તાપથી પાણી શોષાશે ક્રમથી બધું. આ ભગવાને આગમમાં કીધું બેન કે તળાવ છે એમાં પાણી આવે છે એ મારા તમારા જીવનમાં આત્મા ઉપર કર્મનો પ્રવાહ આવે છે. હવે આપણે કર્મના પ્રવાહને ખાલી કરવો તો શું કરવું પડે? તો કે તળાવમાં જ્યાંથી પાણી આવે છે ત્યાં પેલા દિવાલ બાંધી દે બરાબર. અને હવે જે પાણી આવી ગયું છે એને તું ઉલેટી શકે તો ઉલેટ, ન ઉલેટ તો સૂર્યના તાપથી એ પાણી શોષાઈ જશે એટલે તળાવ ચોખ્ખું થઈ જશે. એમ તારા ઉપર જે કર્મનું પાણી આવી ગયું છે એમાં પેલા નવા આશ્રવ બંધ કર. શું કરવાનું છે? આપણે જે આજે શાંતિ વિષય લેવાના છે ને એમાં આશ્રવ બંધ કરવાના છે. આશ્રવ બંધ કર્યા પછી હવે જે સ્ટોક રહ્યો એ આપણે સંખેડવાનું છે. એટલે એ કેટલો ઓછો થઈ ગયો? રોજ તમે ઘર ખુલ્લું રાખીને બહાર જતા હતા તો રોજ તમારે કેટલો કચરો કાઢવો પડે? આજ તમે ઘર બંધ કરી ગયા તો તમારે કેટલો કચરો કાઢવો પડે? એટલે આપણો રોજ કર્મ જેટલા બાંધીએ છીએ ને તેના કરતા નથી બાંધતા છતાંય જે આવે છે આશ્રવ એના કરતા નથી કરો. આજ તમે ચપટી મીઠું ખાવાના છે તમારો આશ્રવ કેટલો છે? આ લોકમાં જેટલું મીઠું છે ને તે બધા માટે આપણે ઉપજ છીએ. એટલે આપણને બધા જ મીઠાનો આશ્રવ આવે. એના બદલે તમે આજે પ્રત્યાખ્યાન કર્યા કે મારે 25 ગ્રામ કે 15 ગ્રામ કે 5 ગ્રામ મીઠું ખાવું એટલે તમને 5 ગ્રામ મીઠાનો આશ્રવ ખુલ્લો રહ્યો આખા લોકમાં સેવન થઈ ગયો. આમ પણ તમે 5 ગ્રામ જ ખાવાના હતા પણ તમારો આશ્રવ કેટલો ખુલ્લો હતો? તમે આ દરવાજામાંથી જ રોજ બહારથી આવો છો તો આ એક દરવાજા તમે ઓપન રાખો તો એટલો જ કચરો આવ્યો પણ તમે આખા ઘરના જેટલા બારી બારના હતા એ બધા ખુલ્લા રાખ્યા. તો કર્મથી મુક્ત થવા માટે પહેલી શરત ભગવાનની છે આશ્રવ ના દરવાજા બંધ કરો. ભોગવાનું છે એને પેલા મોહનીય કર્મ ખપાડે શું કરે બેન? મૌની એટલે અજ્ઞાન, સમ્યક દર્શન એટલે કેવું છે તેવું દેખાવું. હવે મોહ છે ને, આપણે આપણને કેમ કે ના આ સંસારમાં કોઈ આપણું નથી, તરત આપણો મોહ એમ કે ના ના આ તો વાત છે, પણ છેલ્લે તો દીકરા દીકરી જ કામ આવે છે ને, એટલે સમય દર્શન જુઓ. મને મારા દીકરા દીકરી સાચવે એ ભાવ આવ્યો ને બેન, એટલે સમય દર્શન જુઓ. મને મારું પુણ્ય સાચવે, પુણ્ય હોય તો પડોશી એ સાચવે, નહીં તો ના દીકરા ના સાચવે. આ હકીકત છે ને, તો પણ આપણે પડોશી ન સાચવતા દીકરા સાચવીએ, કારણ કે આપણને અજ્ઞાન. ત્યારે જ્ઞાની એમ કે દીકરાને ધક્કો મારે એમ નથી કેતા, એમ કે તારો જે આશ્રય સ્થાન માન્ય છે એને ભ્રમ તોડી નાખે. આથી આપણે ઘરની બહાર નીકળીએ ને બેન, વોલેટ ભૂલી જ જવું તો ચાલે દિવસે? તમારે ચાલે અહીંયા બેન, એટલા માટે કે તમારો વ્યવહાર એવો છે કે મોટે ભાગે રોજે રોજ કશું પબ્લિક વ્હીકલમાં બેસવું નથી. આજે તમે બોમ્બે કે ક્યાં આવ્યો, તમારે ટેક્સી રિક્ષા કઈ પકડવાની હોય, ઘરેથી વોલેટ લઈને નીકળત, તમારે એની પગલે પાછી જવું પડે કે ન જવું પડે? એટલે કે આપણને એક દિવસ પણ ન ચાલે. અને સંત જયારે ઘર છોડે છે ત્યારે એ કેટલા વોલેટ લઈને નીકળે છે? તો એનું આખું જીવન ચાલે છે. જે પૈસા વિના એક સંત ને આખું જીવન ચાલે, એના વિના આપણને એક દિવસ ન ચાલે, એ આપણો ભ્રમ. શું છે બેન? આજે રસ્તા ઉપર એક ભિક્ષુક બેઠો છે ને, અરે જ્ઞાની તો ક્યાં સુધી કે છે, મૂર્દો કો ભી મિલ જાતા હૈ કપડા પાણી ઓર આગ. એક ડેડ બોડી પડી હોય બેન, એને કોઈ ને કોઈ તો અવલબંધી પોસાવવાનું, તો ઉસકી ચિંતા જો કરે ઉસકે ફૂટે ભાવ. મને છેલ્લે કોણ લઈ જશે, મારી છેલ્લે કોણ નાના ને ઉપાસ છે, આ ચિંતા અરે મરદાને પણ ખંડા દેવા વાળા મળી જાય છે, તો તું કોની ચિંતા કરે? તો સમય દર્શન થાય ને, એટલે તમારી આ ભ્રમણા થઈ જાય. સમય દર્શન નો અર્થ એટલો જ છે કે જેવું છે તેવું દેખાઈ જવું. આ તમને માહિત દેખાય છે, મને માહિત દેખાય છે, અને કેવડીને માહિત દેખાય. તો આપણું મિથ્યા દર્શન ને એનું સમય દર્શન શું કામ? આ માહિત ને માટે આપણો અભિપ્રાય સબ્જેક્ટિવ છે, અને એનો અભિપ્રાય ઓબ્જેક્ટિવ. આ માઇક ને કઈ થાય ને તો આપણું માઇક તૂટ્યું થાય ને આપણું, ત્યારે કેવડી ને શું થાય છે? પૂતગલ પરમાણુ ના સ્વભાવ પ્રમાણે પૂતગલ નું પરિણામ થયું, પૂતગલ ના સ્વભાવ પ્રમાણે પૂતગલ નું પરિવર્તન થયું. એમાં એને ન તો રાગ થાય, ન તો દ્વેષ થાય, ન ચિંતા થાય, ન દુઃખ થાય. ત્યારે આપણને તરત આપણે માટે માહિત માહિત જ છે, પણ આપણે સબ્જેક્ટ છીએ, એટલે આપણને કર્મ બંધાય છે. એટલે તમારે કર્મથી અટકવું, એમાં દ્રષ્ટિનો ઉપાય. આપણે કર્મ કેવી રીતે બંધાય છે? વસ્તુથી નથી બંધાતું, વસ્તુ તરફના અભિપ્રાયથી બંધાય છે. વસ્તુ મારી માની એટલે આપણે મમતા લાગી, અને મમતા લાગી તો એ વસ્તુનો અસર આવ્યો. આ રસ્તા ઉપર આટલી બધી કાર જાય છે, એની કોઈ ગાડીનો એક્સિડન્ટ થયો માનો કે, તો ઘણી વાર આપણે કહેશું કે આ ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો, પણ ઘરે પહોંચ્યા પછી કોક છે ઓલું ભેડા બરાબર એક્સિડન્ટ થયો હતો ને, એમાં તમારો લેબર હતો કે તમારો મિત્ર હતો કે તમારું કોઈ સ્વજન હતું, તો કારનો એક્સિડન્ટ આપણને શું કરી નાખશે બેન? આખું વ્યાકુળ કરી નાખશે. તો એક્સિડન્ટ વ્યાકુળ કર્યા, એમાં રહેલી વ્યક્તિ તરફના મમત્વ છે આપણને, તો પછી એક્સિડન્ટ તો સંસારમાં થતા રહેવાના, પણ તારે આકુલ વ્યાકુલ ન થવું હોય તો શું માનવાનું? ભ્રમ તોડી નાખે મારું નથી. આ તો આપણે તો બેપરવા બની જઈએ, બેદરકાર બની જઈએ, અને આપણે તો દયા વિહોણા બની જઈએ, તો જ આપણે આવું માનીએ, તત્વ બુદ્ધિથી ના માનીએ. એટલે કર્મ સત્તા બેન આપણા ઉપર રાજ્ય ત્યારે જ કરે કે આપણામાં અજ્ઞાન હોય છે. એ બધા જગાનું સોલ્યુશન પરમાત્મા કે સમ્યક દર્શન એટલે જેવું છે તેવું માનવું. આપણે કાલ કીધું ને બેન કે પહેલું સુખ તે જાતે ના રહ્યા, પહેલું સુખ તે જાતે ના રહ્યા, નાની કે પહેલું સુખ તે આત્મ જ્ઞાન, આત્માનું સ્વરૂપ જાણ્યું ને એને માટે પછી કોઈ દુઃખ જ નથી. વેદના છે, પીડા છે, દુઃખ અને વેદનામાં ફરક છે. ઘણા બધા જીવોને વેદના હોય ને દુઃખી ના હોય, અને ઘણાને વેદના ન હોય તોય દુઃખી આપણે એવા છીએ. સાચું પૂછો તો આપણને કયું દુઃખ છે? કયું દુઃખ છે? તમને ખાવા નથી મળતું, પીવા નથી મળતું, રહેવા નથી મળતું, કોઈ મહારોગ છે, કઈ નથી, તો પણ આપણે બધા દુઃખી. શેનાથી દુઃખી? અપેક્ષાથી દુઃખી, અજ્ઞાનથી દુઃખી. એટલે અજ્ઞાન છોડવાની વસ્તુ છે, આ બહુ મહત્વની વસ્તુ છે. આપણા માઇન્ડમાં લઈને જેટલું પિક્ચર ક્લિયર થાતું એટલું આપણને કર્મ બાંધતા અટકવાનો અને જૂના કર્મ ક્ષય કરવાનો વધારે ભાવ થશે, વધારે ભાવ થશે. એટલે કર્મને કર્મ માનો અને કર્મ સત્તામાં પડ્યા છે એને પ્રોબેશન ટાઈમ કહેવાય. શું કહેવાય? નિગોશિએટ કરો. જજમેન્ટ આવી ગયું તો પછી આપણા હાથમાં કઈ નથી. હજી કર્મ સત્તાએ જજમેન્ટ આપ્યું નથી, એટલા બધા કર્મ સ્ટોકમાં છે. એક એક નર્કમાં અનંત અનંત વાર જન્મ લઈએ તો પણ ખૂટે નહીં એટલા કર્મ પ્રત્યેક આત્મા ઉપર છે. આવું ભગવાને જ્ઞાનમાં કીધું છે. પ્રત્યેક આત્મા હો, ઇવન માનવી હો, ભાવિમાં થનારા શિક્ષણ કરોનો આત્મા, એના ઉપર પણ અનંત કર્મ છે. એટલા અનંત કે એક એક નર્કમાં અનંત વાર જન્મ લઈએ એટલા, પણ એટલા જ કર્મ બે ઘડીમાં ખપાવી શકાય છે. બે ઘડીમાં બુલડોઝર છે, જ્ઞાન છે ને એ બુલડોઝર નું કામ કરે છે. આપણો પુરુષાર્થ છે ને હથોડી નું કામ કરે છે. આખું મકાન પાડવું અને હથોડી લઈને ઈંટો પાડો તો કેટલા દિવસ લાગે? પણ એક બુલડોઝર ખરી ગયું તો એક મિનિટમાં આખું ઘર પડી શકે. એમ મારો તમારો આત્મા એક વાર સમજણમાં આવે, સંકેતમાં આવે તો કર્મ કાપી શકાય છે. કાળની અંદરમાં કોઈ અનિવાર્યતા નથી કે આટલા કર્મ આટલા કાળે જ કપાય. કાળને કન્વિન્સ કરી શકાય. ભગવાને કીધું છે સઘન્ય અંતર્ભૂત અને ઉત્કૃષ્ટ અનંતભૂત, અનંતભૂના અનંતભૂથી સૂચેલા કર્મ. આપણે કીધું ને ક્રોધ ક્રોડ પૂર્વતના સંયમ કેરું પડી જાય. ક્રોડ પૂર્વ સુધી સંયમ પાડ્યો, એક વાર ક્રોધ આવ્યો અને આ કરોડો ભવના સંયમ નું ફળ એક જ ક્રોધમાં બળી શકે છે. એવી રીતે એક વાર તમે પ્રસન્ન થયું અને કરોડો ભવના અજ્ઞાન નું અંધારું હોય ને, એક ગુફામાં અંધારું છે અને એમાં કરોડો વર્ષ ત્યાં લાઈટ જ નથી આવી. હવે અંધારાને દૂર કરવું હોય તો બીજા કરોડો વર્ષ લાગે. કેટલો ટાઈમ લાગે? કરોડો વર્ષ નું અંધારું દૂર કરવામાં કોઈને કરોડો વર્ષ ના લાગે. ખાલી એક જ પ્રકાશ પ્રગટાવો તો કરોડો વર્ષ નું અંધારું લાગી પ્રગટે. તો આપણે પણ જઈને સમ્યકમાં આવીએ ને, એટલે આપણો સંસાર કાળ વધુમાં વધુ અર્ધ પૂજન પરાવર્તન મળીએ, બધા જ કર્મ કન્વિન્સ થઈ જાય ને અર્ધ પૂજન પરાવર્તન માં તો સાફ થાય, નહીં તો એ જ કર્મ બધા અનંતો કાળ ચાલે. એટલે શું સિંદરી હોય ને, સિંદરી એને આ છેડે થી બારો તો બળતા કેટલા વર્ષ લાગે? દિવસો લાગે. પણ એને ભૂચલું વાળી નાકમાં નાખો તો એક પળ માં બળી જાય. એટલે સમજણ આવ્યા પછી કર્મ ની યોજના બહુ આસાન છે. એટલું જ કરવાનું છે. સાંભળો બેન, આપણી બુદ્ધિ હા બેન, મેં તમને કોઈ ભોગવવા પડે પણ દેર આર સો મેની ચોઈસ. કહું તમને સાંભળો કે એક સમાજ ઉપર 1 કરોડ રૂપિયા લેવાનું છે, 1 કરોડ, અને એક રાજા ઉદાર છે. એને એમ કીધું કે આજને આજ તમે દેણું આપો તો 1 કરોડ ની સામે 1 કરોડ નો 1 કોડી આવી જાય. તો 100 કરોડ નું દેણું છે, તમને 100 કોડી જમા કરાવો, હું દેણું માફ કરી દઈશ. પણ ડેડલાઈન આજની છે, તો તમે આજ સુધીમાં તમે 100 કોડી ભેગી કરવા માંડો, કરો કે ના કરો? તો રાજાએ સામેથી તમને કીધું છે કે તને હું 1 કોડી ના બદલામાં 1 કરોડ રૂપિયા નું દેણું માફ કરીશ. પણ તમે એમાં પ્રમાણ કરો, આજે કોડી જજી ના કરે અને કાલે એવી એનાઉન્સમેન્ટ આવે કે હવે આજે કોઈ ચૂકવવા આવશે તો એને 1 કરોડ ની સામે 1000 કોડી આપવી પડશે. તો આપણને મૂંઘી થઈ ગયું કે ના થઈ ગયું? ત્રીજો દિવસ નીકળી ગયો પછી કે હવે તો એને 1000 1 કરોડ ની સામે 1 લાખ કોડી આપવી પડશે. એમ બે લેવું હતું, પણ જે ડાયો માણસ હતો ને બે, એને પહેલે દિવસે 100 કોડી આપી. એ મનુષ્યનો ભાવ છે ને, પેલો દિવસ છે કે મનુષ્યના ગૌમાં જો તું કર્મ કાઢવા મન, કર્મ કાપવા મન, તો તારે એક ઉપવાસમાં 1000 વર્ષના નર્ક નું આયુષ્ય તૂટે, અને નર્ક માં જાય તો તારે 1000 વર્ષ લાગે. સીધી વાત છે ને. આજે સંજય દત્ત જેલમાં હતો, એ 12 હતો ને, એ 1 એડવર્ટાઇઝના એને 2 કરોડ રૂપિયા મળતા હતા, 1 કે 2 મિનિટ ની એડવર્ટાઇઝ. અને જેલમાં એને આટલા વર્ષ કામ કર્યું ને, તો એને ગણતરીના 1000 કે 100 એટલા જ રૂપિયા મળે. સંજય દત્ત જ હતો, પણ એને ક્યાં કામ કર્યું એના ઉપર એનું મૂલ્ય થયું ને. એને સંજય દત્ત તરીકે આ ભૂમિકામાં કામ કર્યું હોત તો એને 1 કલાકના એને 50 કરોડ કમાઈ લીધા હોત કે 25 કરોડ કમાઈ લીધા હોત, પણ જેલમાં કમાવો તેને આટલા મળ્યા. એમ તમારે કર્મ કાપવા છે તો તમે ક્યાં ભાવમાં કેટલા કર્મ કાપી શકો, એની ઇન્ટેન્સિટી બતાવે છે. બતાવે છે કે મનુષ્ય ભાવમાં કર્મ કાપવા ઇઝીએસ્ટ હોય છે. ઉડીલ ના કરી શકો છો, વાંક ઉડેલે જેટલો હોય. આજે બળદને સૂકું ઘાસ જ ખાવાનું હોય આખું ભોગ, તેની આંદર કેટલી થાય, એને ઉદય જ ભોગવે છે. એને ઓલરેડી ઉદયમાં આવી જ ગયું છે, એટલે ઉદયમાં આવ્યું છે ને એટલું જ ખપે. તમે અહીંયા આંબેલ કરી તો તમારું 1000 વર્ષમાં સૂકું ખાવાનું કર્મ એક આંબેલમાં ખપી શકે. તો કર્મ ભોગવાયા, પણ ભોગવવાના દેશ કાળ જુદા થઈ જાય ને. દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ ચારેય ભોગવવામાં કામ કરે. જે ભાવ વિના આપણે કર્મ કરીએ તેને ભોગવતા જેટલો ટાઈમ લાગે, એના કરતા ભાવ સાથે કરીએ તેનાથી કોમો ભાગ લાગે. કર્મ ભોગવવા પડે એ વાત તો ટકાતી નથી, પણ ભોગવવાની રીત ભગવાને 1000 બતાવી છે કે કઈ રીતે તમારે ભોગવવું છે નક્કી કરો. આપણને ભૂખ્યા રાખવામાં આવે ને આપણે ભૂખ્યા રહીએ તો ઘણા વર્ષ સુધી ભૂખ્યા રહેવું પડે, પણ સ્વેચ્છાએ ભૂખ્યા રહી જઈએ તો આપણું એટલું જ કર્મ. તમે ત્યાં સુધીની વાત ભગવાને કરી બેન, કે આજે તમારે અથમ છે એમાં જેટલા કર્મ કપ્યા ને એટલું કાળે તમે અથમ ઉપર એક પોર્સી કરો, તમારા એટલે જ બીજા કર્મ ખપી છે. કારણ કે આ 3 દિવસમાં જેટલી તાકાત લગાવી પડી ને એના કરતા વધુ કાલે પારણા પછી એક પોર ચડાવવામાં લાગે, અંદરમાં તકલીફ પડે છે. એટલે જ્ઞાનંદ થાય છે, આટલી તકલીફ લે છે તો કેટલા કર્મ કરે છે. આજે ગાડી સ્મૂથ જતી હોય ને તેમાં કેટલું પેટ્રોલ લાગે, અને એ જ ગાડીની ચડાણમાં લઈ જવી હોય તો વધારે લાગે ને. રસ્તો પેટ જ હતો, પણ ઝાડ આવ્યો તો પેટ્રોલ વધારે લાગ્યું. એમાં ઝાડ છે મનુષ્યનો, એમાં તૃષ્ણા બહુ છે, સંજોગો અનુકૂળ છે, ખાવાનું બધું મળે છે, એટલે આપણે છોડી નથી શકતા. એટલે એમાં એનર્જી વધારે લગાવવી પડે, જેટલી એનર્જી વધારે લાગી એટલા કર્મ વધાર શકે. એ કર્મ ખપવા જ પડે એમાં કોઈ ડાઉટ નથી, પણ દેર આર સો મેની વેઝ, સો મેની ઇઝી વેઝ કે તમને ખબર ન પડે ને કર્મ ખપી જાય. આજે તમને દાળમાં નિમક વધારે થઈ ગયું, હવે તમે અંદરમાં સાકર ને લીંબુ નાખી દીધા, તમને પછી મીઠું લાગ્યું, ખારું લાગ્યું, ના લાગ્યું, મીઠું તો ગયું છે અંદર, પણ તમને ખારું ના લાગ્યું. એટલે ખારાના અનુભવ વિના પણ તમે મીઠું ખાઈ શક્યા. તું એને નાખી પણ શુગર કોટેડ કરી દીધી, કડવાની ચેકમાં વહી ગયું, પણ તમને કરવું ના લાગ્યું. એમ કર્મ ભોગવાઈ જાય અને તમને ખબર એ ના પડે એવા થાય. ભગવાનની વાણી છે, મને સમજતા કે તમને સમજાવતા, મારી મંદમતીને કારણે કે ધારણા દોષને કારણે કે બુદ્ધિના કોઈ અજ્ઞાનને કારણે ભગવાનની વાણીથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું છે તો અધ્યાંતના સિદ્ધ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ આપ સૌની સાક્ષીએ તસ્મી ચામી દુકરા સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામીજી જૈન શાસન દેવકી સદગુરુ દેવકી.
તમે આજે સંવાદ અને યોજના પર આપણે આપણી ઈચ્છા દ્વારા કેવી રીતે કરવી જોઈએ જેનાથી એક જ વસ્તુ હોય પણ હું એના વિશે દરેક બાબતમાં કે આને આમ કેવું કર્યું આમ કેવું કર્યું
આપણે શું છે એના
માટે આપણે ઉપચાર બીજી રીતે કરીએ તો આપણે
એટલે સંબંધ વિના નિર્જરા નથી, સંબંધ વિના નિર્જરા નથી. આજે આપણે છે ને દૈત્ય પરિપાટી નો વિષય હતો, એ વિષય હું તમને કાલે સમજાવી
આપણે પાંચ કર્તવ્ય છે આખી એટલે હું તમને કાલે દૈત્ય પરિપાટી એ ખરેખર કેવી ઉત્કૃષ્ટ પરંપરા છે વર્તમાનમાં આપણે